તારીખ 7/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 509 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 648
અને 9મો પત્ર ચાલે છે, થોડો ચાલી ગયો છે. ફરીને એ વિષય ઉપર સંક્ષેપમાં વિચારીએ. પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે જીવ અને શરીર બે જુદી જુદી જાતના પદાર્થો છે. આયુષ્ય પર્યંત બંને સાથે સંયોગ મારીએ છે. જીવ શરીર દ્વારા પૂર્વકર્મને ભોગવે છે. હવે પ્રશ્ન એમાંથી એમ ઉઠાવ્યો છે લલ્લુજીએ, લલ્લુજી ઉપરનો પુત્ર છે, કે જે જીવે જ્ઞાનથી, જ્ઞાન દ્વારા, આત્મજ્ઞાન દ્વારા આત્માને, જીવને અને શરીરને જુદા જાણ્યા હોય, પછી એને વેદનાનો ઉદય આવે છે, એટલે રોગ થાય છે, પીડા થાય છે, અશાતા થાય છે, તો પછી એને વેદના થવી જોઈએ કે ન થવી જોઈએ? કેમ કે એને તો આત્મા જુદો જાણ્યો, શરીર જુદો જાણ્યો, રોગ શરીરની પર્યાય છે, તો પછી એને દુઃખ થવું જોઈએ કે ન થવું જોઈએ? આવો એક પ્રશ્ન ઉઠાવ્યો છે. આમાં આગમ અને અધ્યાત્મનોથી જુદા જુદી જુદી જાતની વાતો શાસ્ત્રની અંદર આવે છે. આ મુદ્દા ઉપર અધ્યાત્મમાં અધ્યાત્મની મુખ્યતાથી એમ કહે કે એવા જ્ઞાનીને તો કાંઈ વેદના છે જ નહીં, એ તો પોતાના જ્ઞાન સ્વભાવમાં જ્ઞાતા ભાવે રહીએ છે, અવિષમ પરિણામે રહીએ છે, ભિન્નપણે શરીરને જુદું જાણે છે અને રોગની પીડાને વેદતા નથી, પણ પોતાના સ્વરૂપને અનુભવે છે. આગમ વિવિક્ષાના કથનોમાં જરા જુદી વાત આવે છે કે જ્ઞાન દશા થયા પછી પણ અધ્યાત્મ દશાના પ્રમાણમાં અંતર પરિણતિ હોય છે અને બાકી ઉપયોગ બહાર પણ જાય છે. એમાં પણ શરીરમાં રોગ પીડા હોય તો ત્યાં પણ ઉપયોગ જાય છે અને જેટલું ત્યાં જોડાણ થાય છે, ભિન્ન રહીને પણ જેટલું જોડાણ થાય છે એટલો દુઃખનો અનુભવ જ્ઞાનીને પણ થાય છે. પ્રશ્ન એ થાય છે કે એવું શું કરવા થવું જોઈએ? જ્યારે જુદા જાણ્યા છે, જુદો અનુભવ કરે છે આત્માને, પછી એવું શા માટે થવું જોઈએ? ત્યારે એમ કહ્યું, દ્રષ્ટાંત આપ્યો કે એક પથ્થર આખો દિવસ સૂર્યના તાપમાં તપેલો હોય તો અસ્ત થયા પછી પણ એકાદ કલાકે જુઓ તો હજી કેટલું ગરમાવો, થોડો ગરમ પણ એમ એ લાગે છે, ભલે એટલો ને એટલો ગરમ નથી લાગતો, જેટલો મધ્યાહને ગરમ હોય એટલો રાત્રે 8 વાગે ગરમ ન હોય, પણ ગરમ હોય છે ખરો. એમ અનંતકાળના જે વિપરીત પરિણમનની યોગ્યતાના સંસ્કાર છે એ જ્ઞાનદશાની અંદર પણ સંપૂર્ણપણે જ્યાં સુધી સિદ્ધ દશા ન પામે અથવા અર્યન દશા ન પામે ત્યાં સુધી સાધક દશામાં કાંઈ ને કાંઈ ઉપયોગનો ચલિત થવું એવું બને છે અને એટલી આકુળતા ભોગવે છે, એટલી આકુળતાનો ત્યાં પણ ઉત્પન્ન થવું બને છે. એમ આગમ પ્રધાનતામાં જેવા જેટલા પરિણામ છે એનું ચોક્કસ માપ ગુણસ્થાન અનુસાર બતાવવામાં આવ્યું છે. એ કર્ણાનુયોગનો વિષય થાય છે, અને એ રીતે જેટલું જ્ઞાનદશાની અંદર પણ પરિણમન ચ્યુત થાય છે એટલું નુકસાન થાય છે એમ લેવું છે. એટલી વાત ચોક્કસ છે કે એ વેદના આદિને વેદતા પણ જ્ઞાનીને દેહાત્મબુદ્ધિ થતી નથી, શરીરમાં આત્મબુદ્ધિ થતી નથી અને આત્મામાં શરીરની બુદ્ધિ થતી નથી, એટલે જ્ઞાનને આવરણ થતું નથી. દર્શન મોહ હોય તો જ જ્ઞાનને આવરણ થાય, મોહ ચાલ્યો ગયા પછી આવરણ થતું નથી. એવી ચર્ચા કરી છે. ત્યાર પછી અજ્ઞાન દશામાં કેવી પરિસ્થિતિ ઊભી થાય છે વેદનાના કાળમાં એને એટલા માટે બતાવે છે કે સમીક્ષા થાય, જ્ઞાન દશાની અને અજ્ઞાન દશાની સમીક્ષા થઈ શકે. પાનું 410 છે, બીજો પેરેગ્રાફ છે. વેદના વેદતા જીવને કાંઈ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાન દશામાં અવિષમ પરિણામે વેદના વેદે છે. વિષમ એટલે વિપરીત, આ મને થાય છે અને આ મને ન થવું જોઈએ એવી વિષમતા આવે છે એની અંદર. આ મને થાય છે અને આ મને હવે ન થાય તો સારું, એવું વિષમ પરિણામ વેદના વેદતા અજ્ઞાન દશામાં થાય છે. જ્ઞાન દશામાં એમ નથી થતું. જ્ઞાન દશામાં એ વખતે સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ થોડો ઉગ્ર થાય છે, વધારે ઉગ્ર થાય છે અને એ વેદનાના પ્રસંગને એ નિર્જરાનું નિમિત્ત બનાવે છે. વેદના વેદતા જીવને કાંઈ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે, પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી. વેદના જ્ઞાનીને પણ હોય અને સાધુને પણ મુનિને પણ હોઈ શકે, એ પૂર્વકર્મનો ઉદય છે. પૂર્વકર્મ અજ્ઞાનથી પણ બાંધ્યું હોય બનવા જોગ છે, પણ એથી કંઈ એનો ઉદય જ્ઞાન દશામાં ન આવે એવું કાંઈ નથી, અને ઉદય આવે માટે ત્યાં અજ્ઞાન દશા છે એમ નથી. પૂર્વ ઉપાર્જિત અજ્ઞાનનું ફળ છે અથવા પૂર્વે ઉપાર્જિત કરેલું કર્મ અજ્ઞાન દશામાં, એનું ફળ જ્ઞાન દશામાં આવી શકે છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધ રૂપ છે, એ રોગ થયો એ પ્રારબ્ધ છે. અને જુઓ ને, બાળક જન્મે છે ને તરત રોગ થાય છે, ક્યાંથી થાય છે? અને બધાને થતું નથી, જેને જે પ્રારબ્ધ હોય એ પ્રમાણે રોગ અને તંદુરસ્તી રહે છે. એ વેદનાને વેદતા જ્ઞાનીને અવિષમપણું છે, અવિષમ પરિણામે અથવા સમ્યક પ્રકારે એ કોઈ પણ ઉદયને ભોગવે છે અથવા વેદે છે. એટલે અવિષમપણું છે એટલે જીવ અને કાયા જુદા છે, જીવ અને શરીર જુદા છે, એવો જે જ્ઞાન યોગ, શું કહ્યો? જ્ઞાન યોગ કહ્યો. યોગ શબ્દનો પ્રયોગ કૃપાળુદેવ ઘણી જગ્યાએ કરે, આત્મયોગ, જ્ઞાન યોગ, શું ઘણી જગ્યાએ. એવો જે જ્ઞાન યોગ, તે જ્ઞાની પુરુષ, જ્ઞાની પુરુષનો અબાધ જ રહે છે. એ જ્ઞાનયોગ બાધા નથી પામતો. રોગ આવે, પીડા ઉત્પન્ન થાય, એટલે એનો જ્ઞાનયોગ બાધા નથી પામતો. ઉલટાનો જ્ઞાનયોગ ત્યાં બરાબર કામ કરવા લાગે છે. જેમ તમે ગરદીની અંદર વધારે સાવધાનીથી ગાડી ચલાવો, વધારે ટ્રાફિક હોય તો વધારે સાવધાનીથી ચલાવો. એમ ઉદય આવે છે, ટ્રાફિક છે, જ્ઞાની છે એ પોતાના જ્ઞાનમાં સાવધાન થઈ જાય છે. એ જ્ઞાનમાં જોડાણ કરે છે, આત્માનું જ્ઞાનમાં જોડાણ કરે છે, તેથી તેને જ્ઞાન યોગ કહ્યો. શું જ્ઞાન યોગ કહેવાનું કારણ એ છે, ભક્તિમાં જોડાણ થાય તો તેને ભક્તિ યોગ કહે છે, જ્ઞાનમાં જોડાય તેને જ્ઞાન યોગ કહે છે. ગીતામાં તો ભક્તિ યોગનું પ્રકરણ છે, આખો અધ્યાય જ છે. ત્યાં એ ભાષા વાપરી છે, સાંખ્ય યોગ, કર્મયોગ, કર્મફળ યોગ, ભક્તિ યોગ, બધા 18 અધ્યાયના 18 એવા 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 પ્રકારે નામ છે. માત્ર વિષમભાવ રહિતપણું છે. જ્ઞાનયોગ તે જ્ઞાની પુરુષનો અબાધ જ રહે છે. જો શબ્દ વાપર છે, અબાધ જ રહે છે. માત્ર વિષમભાવ રહિતપણું છે, ત્યાં વિષમભાવ થતો નથી. મને કેમ આમ થયું એમ થતું નથી, થયું શરીરને થયું છે, શરીર ભિન્ન છે, મારા જ્ઞાનનું જ્ઞેય છે, હું જ્ઞાતા છું, એ જ્ઞાતા ભાવમાં પોતે મુખ્યપણે રહે છે. એ પ્રકાર જ્ઞાનને અવ્યાબાધ છે, એવો જે પ્રકાર છે એ જ્ઞાનને અવ્યાબાધ છે, એટલે જ્ઞાનને બાધા પહોંચતી નથી, આત્મજ્ઞાનને બાધા નથી પહોંચતી. વિષમભાવ છે તે જ્ઞાનને બાધકારક છે. જે વિષમપણું થાય છે, ઉલટું, વિષમ એટલે ઉલટું, ઉલટાપણું શું થાય છે, વિપરીતપણું શું થાય છે, આ મને થયું અને વધારે દુઃખ થાય છે એ મને થયું એમાં થાય છે, મને નથી થયું પણ શરીરમાં થયું છે એમાં દુઃખ નથી થતું, અથવા જેટલું ચ્યુત થાય છે એટલું જ દુઃખ થાય છે, અસ્થિરતા જેટલું દુઃખ થાય છે એટલે અલ્પ થાય છે. દેહમાં દેહ બુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ, દેહમાં દેહબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ, દેહથી ઉદાસીનતા, શું એનું પાછું ફળ શું આવ્યું, દેહમાં ઉદાસીનતા, નહીતર અપેક્ષા વૃત્તિ રહી, આ મટી જાય તો સારું, આ મટે તો સારું, આ જલ્દી મટે તો સારું, અને દવા મળે તો સારું, અને ડાક્ટર આવે તો સારું, આમ થાય તો સારું, આમ થાય તો સારું, એ દેહમાં આત્મબુદ્ધિને લઈને થાય છે. જ્ઞાનીને દેહમાં ઉદાસીનતા છે, ભિન્નપણું હોવાને લીધે ઉદાસીન, દેહ પ્રત્યે મોહ નથી, શરીર પ્રત્યે મોહ નથી, એટલે ઉદાસીનતા છે. કેમ કે એ સ્વતંત્રપણે પરિણમે છે, શરીરના પરમાણુઓ સ્વતંત્રપણે પરિણમે, એમાં કોઈ એક પરમાણુની એક સેકન્ડની અવસ્થા ઉપર પણ મારો અધિકાર નથી. પછી વિષમ પરિણામ થવાનું કોઈ કારણ નથી. દેહથી ઉદાસીનતા, આત્મામાં સ્થિતિ છે એટલે પોતે આત્મામાં છે, આત્મામાં સ્થિતિ છે પોતાની, એટલે પોતાની હયાતી જ્ઞાન સ્વરૂપી આત્મામાં અનુભવ ગોચર છે. એવા જ્ઞાની પુરુષનો વેદના ઉદય તે પ્રારબ્ધ વેદવારૂપ છે, પણ નવા કર્મનો હેતુ નથી. એ પ્રારબ્ધને ત્યાં ભોગવી લઈએ છે, જૂના કર્મના ઉદયને ભોગવી લઈએ છે, એ વખતે નવું કર્મ બાંધતા નથી. સંસારમાં જીવ રોગ ત્યારે જલ્દી મટે એના માટે જેને જેવા સૂજે એવા પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરે છે એટલે પ્રયત્ન કરવાના ભાવ કરે છે અને નવા કર્મો બાંધે છે. એમાં એવો જ રોગ થવાના નવા કર્મો બાંધે છે. કેવા? જેવો રોગ મટાડવા માટે પ્રયત્ન કરે છે એ વખતે એ નવો એવો જ રોગ ઉત્પન્ન થવાનું એક પાકું કારણ ઉત્પન્ન કરી દે છે. ખબર નથી એટલું ઉલટું કરે છે. પોતાને ખબર નથી એનું નામ અજ્ઞાન. એને એને ઉલટું કરે છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે એ લક્ષે લહો. એવી જ રીતે ખાવું પીવું આદિ પંચેન્દ્રિયના કોઈ પણ ભોગમાં રસ લે છે ત્યારે પણ એ અસાતા વેદનીને જ બાંધે છે. શું કરે છે? અસાતા વેદનીને બાંધે છે. ત્યારે નવો રોગ ઉત્પન્ન થાય, કોઈને કોઈ પ્રકારનો રોગ થાય, એવું જ કર્મ બાંધે છે. અને એકત્વ બુદ્ધિ કરવાથી જ્ઞાનને પણ આવરણ કરે છે, આત્માને આવરણ કરે છે. અને આત્મામાં ભરેલું જે સુખ, આત્મામાં રહેલું જે સુખ, એ સુખથી દૂર જાય છે. દુઃખ ઉત્પન્ન કરીને સુખથી દૂર જાય છે. આમ પહેલા પ્રશ્નનો એમણે ઉત્તર આપ્યો છે કે શરીર અને આત્મા જુદા છે. એ કેવી રીતે જુદા છે? અને જ્ઞાન દશામાં અને અજ્ઞાન દશામાં જીવના પરિણામ શરીરને લક્ષ્ય કેવા થાય છે? અજ્ઞાન દશામાં તો શરીરમાં રોગ ન હોય અને તંદુરસ્તી હોય તો વધારે હું તંદુરસ્તીને બનાવું એના માટે પ્રયત્ન કરે છે, કસરત કરે, શરીર વધારે મજબૂત બને, તંદુરસ્ત બને, રોગ ન આવે એના માટે પ્રિકોશન્સ લે. એવા બધા પ્રકારમાં પણ એ પોતાના આત્માને પણ આવરણ કરે છે અને અસાતા વેદની કર્મને, નવો રોગ થવાના કર્મને બાંધે છે. ऐसे प्रयोग करना कि ये कोई पूर्व कर्म का उदय आया है, शरीर में पोतापणों छोड़ावा माटे उदय आयो छे एम एने लेवो, शरीर में पोतापणों मुकावा माटे उदय आयो छे एम लेवो. એટલે એ વખતે પોતાપણું થાય છે એનું અવલોકન કરવું, એનાથી થતું નુકસાન છે એને સમજવું અને એનો ખેદ થવો જોઈએ કે આ રીતે મારા શરીરમાં એકત્વપણું કરીને નવા નવા શરીર ધારણ કરવાનો મેં અપરાધ કર્યો છે, માટે નવા નવા શરીર ધારણ થશે. ભૂમિકા અનુસાર સમાધાન કરવું જોઈએ. કોઈ તો વેદજ્ઞાનની ભૂમિકા ન હોય ને વેદજ્ઞાન કરવા જાય તો એ રીતે તો કાંઈ કસાય મન થશે પણ સફળતા નહીં મળે. બીજો પ્રશ્ન, પરમાત્મા સ્વરૂપ સર્વ ઠેકાણે સરખું છે. સિદ્ધ અને સંસારી જીવ સરખા છે. દરેકનો આત્મા મૂળ સ્વરૂપે પરમાત્મા છે. તો પરમાત્મા સ્વરૂપ બધા જીવોમાં એક સરખું છે. સર્વ ઠેકાણે એટલે બધા જીવોમાં સરખું છે, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય. અથવા મૂળ સ્વરૂપે સિદ્ધાલયમાં બિરાજમાન સિદ્ધ પરમાત્માઓ અને સંસારમાં પરિભ્રમણ કરતા સંસારના આત્માઓ બધા સરખા છે મૂળ સ્વરૂપે. ત્યારે સિદ્ધની સ્તુતિ કરતા કંઈ બાદ છે કે કેમ, એ પ્રકારનો પ્રશ્ન છે. સિદ્ધ ભગવાનની સ્તુતિ કરતા કાંઈ અનુચિત છે, બાદ છે એટલે કાંઈ અનુચિત છે કે કેમ, એવો એક પ્રશ્ન પૂછ્યો છે. પરમાત્મા સ્વરૂપ પ્રથમ વિચારવા યોગ્ય છે. હવે શું કહે છે ઉત્તરમાં, કે પરમાત્મા સ્વરૂપ બધે છે ને એક સરખું છે, એટલે શું, કઈ અપેક્ષા છે, એમાં મર્યાદા શું છે? વ્યાપકપણે પરમાત્મા સ્વરૂપ સર્વત્ર છે કે કેમ, તે વાત વિચારવા યોગ્ય છે. શું છે એ વેદાંતની પ્રચલિત માન્યતા છે કે એક પરમાત્મા બધે વ્યાપેલો છે. ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ, બધે પરમાત્મા રહેલો છે, બધે એક જ પરમાત્મા રહેલો છે, જે ઈશ્વર છે એ બધે વ્યાપેલો છે. એવી રીતે એક કોન્સેપ્ટ છે, તો કે એ વાત તો જરા વિચારવા યોગ્ય છે, કેમ કે એવી રીતે કોઈ પરમાત્માનું સ્વરૂપ નથી. હવે સ્પષ્ટ કરે છે વિષયને, કે સિદ્ધ અને સંસારી જીવો એ સમસત્તાવાન સ્વરૂપે છે, એ નિશ્ચય જ્ઞાની પુરુષોએ કર્યો છે, તે યથાર્થ છે. સિદ્ધ પરમાત્મા સિદ્ધાલયમાં બિરાજે છે અને સંસારી જીવો જે સંસારમાં પરિભ્રમણ કરે છે એ મૂળ એની જે સત્તા છે એમાં સરખાપણો છે. મૂળ જે સ્વરૂપ છે એમાં સરખાપણો છે. સોનું લઈએ, ખાણમાં સોનાના રજકણો છે અને સોનાની લગડી છે 100 ટચની. તત્વપણે સોનું સોનું છે. ખાણનું સોનું અવસ્થાએ અશુદ્ધ છે, પણ જે એનું સોનાનું તત્વ છે એ સોનું જ છે. એમાં કાંઈ બીજું, સોનામાં બીજું કાંઈ છે એ નહીં. મૂળ જે ધાતુ છે ખાણની અંદર, જે સોનાની મૂળ ધાતુ છે એ સોનું જ છે. અવસ્થા ફેર છે, ઓલું ચોખ્ખું સોનું છે ને એ માટી સાથે મળેલું છે, પણ સોનું તો સોનું જ છે. બે જાતમાં કાંઈ ફેર નથી. સોનાની જાત તો સોનાની જાત જ છે. એમ જીવની જાત અને પરમાત્માની, સિદ્ધ પરમાત્માની જાત, જાતિ અપેક્ષાએ એક સરખી છે, એવો નિશ્ચય જ્ઞાની પુરુષોએ કર્યો છે એમ કે છે. અધરથી વાત નથી કાંઈ. જ્ઞાની પુરુષોએ પોતાના મૂળ સ્વરૂપને અવલંબીને, અનુભવીને એ નિશ્ચય કર્યો છે અને તે યથાર્થ છે. તથાપિ ભેદ એટલો છે કે આ અવસ્થા પક્ષાએ સિદ્ધને વિશે તે સત્તા પ્રગટપણે છે, સંસારી જીવને વિશે તે સત્તા સત્તાપણે છે, એટલે તત્વપણે છે. જેમ પેલું સોનું છે એ પ્રગટ છે, લગડીમાં સોનું પ્રગટ છે, અહીંયા માટી સાથે મળેલું છે, પણ એની સત્તામાં સોનું છે, સોનાની ધાતુમાં સોનું છે. માટીમાં સોનાની ધાતુ નથી, માટી માટી છે ને સોનું સોનું છે, બેનો સંયોગ છે ત્યાં, એટલી જ વાત છે. અહીંયા પણ દ્રષ્ટાંત બીજો આપ્યો છે, જેમ દીવાને વિશે અગ્નિ પ્રગટ છે, દીવો છે એમાં અગ્નિ પ્રગટ છે, તરત ઝાડ લાગે એની, અને ચકમકને વિશે અગ્નિ સત્તાપણે છે, સત્તાપણે છે એમ કયો, શક્તિપણે છે એમ કયો, શક્તિ સ્વરૂપે છે એમ કયો, કે તત્વ સ્વરૂપે છે એમ કયો, એમ સંસારી જીવોમાં જે સિદ્ધપણું છે તે શક્તિપણે છે, પાવર રૂપે છે, પ્રગટપણે નથી. તે પ્રકારે દીવાને વિશે અને ચકમકને વિશે જે અગ્નિ છે તે અગ્નિપણે બરાબર છે, અગ્નિ તો બે અગ્નિ જ છે, એને બીજું કાંઈ ન કહી શકાય, અગ્નિને અગ્નિ જ કહેવાય, પણ બંનેના ફોર્મ જુદા જુદા છે, બંનેની પરિસ્થિતિ જુદી જુદી છે, એક શક્તિપણે છે અને એક વ્યક્તિપણે છે. વ્યક્તિપણે એટલે પ્રગટતા અને શક્તિ એટલે સત્તામાં, સત્તાપણે એવો ભેદ છે, એટલે એવો તફાવત છે. દીવાશળીમાં અગ્નિ છે, દીવાશળીના આ ઢગલા પાસે ગ્યાસ્તેલનો ડબ્બો રહીએ એનો વાંધો નથી, પણ તણખા પાસે ગ્યાસ્તેલનો ડબ્બો ન રખાય, કેમ કે એ પ્રગટ અગ્નિ છે, તરત પકડે. એટલી પણ વસ્તુની જાતિપણે ભેદ નથી, જાતિભેદ નથી લીધો છે, શું જાતિભેદ નથી. તે પ્રકારે સિદ્ધના જીવને વિશે જે ચેતન સત્તા છે તે જ સૌ સંસારી જીવને વિશે છે. બહુ પ્રેરણાસ્પદ આ વાત છે. શું જીવ આ વાતથી અજાણ્યો છે, આ વાતથી એટલે પોતાના મૂળ સ્વરૂપથી અજાણ્યો છે. સમસ્ત પ્રકારના દુઃખ અને દુઃખના કારણરૂપ દોષ એની ઉત્પત્તિનું કારણ આ એક જ છે કે પોતાના મૂળ સ્વરૂપથી પોતે અજાણ્યો છે, મૂળ સ્વરૂપથી અજાણ્યો છે અને બીજી રીતે પોતાને માની બેઠો છે, બીજી રીતે પોતાને માની બેઠો છે. કેમ કે અત્યારે મનુષ્ય છે તો મનુષ્ય જ માને છે, મનુષ્ય પોતાને મનુષ્ય જ માને છે, પછી મનુષ્ય તરીકેની ફરજોની વાત ચાલે છે. એ ગ્રસ્ત છે, કોઈને કોઈ કુટુંબમાં છે એટલે ગ્રસ્ત તરીકેની ફરજોની વાત ચાલે છે, પછી જેનું જે સ્ટેટસ હોય એની ફરજોની વાત ચાલે છે. એમ કે કેમ નથી, હું માણસ નથી કાંઈ, હું ફલાણો નથી કાંઈ, આ ઘરમાં હું ફલાણો નથી કાંઈ, આ બધી વાત કંઈ ખોટી છે કાંઈ. એમ કે છે ભાઈ, મૂળ તારું એ સ્વરૂપ નથી, મૂળમાં એ તારું સ્વરૂપ નથી, મૂળમાં તું જે છો એ છો, પછી આ બધો વિચાર કરજે તો તને એ બધું શું છે એમ ખબર પડશે, નહીતર તને શું છે એમ ખબર નહીં પડે, ખરેખર હું એવો જ છું એમ લાગશે તને. મૂળ સ્વરૂપની અપેક્ષા લઈને એને એ વિચારજે કે આ બધું શું, તો પછી જો મૂળ સ્વરૂપે હું આત્મા, તો પછી આ મનુષ્યપણું શું, આ ગૃહસ્થીપણું શું, પછી એનો યથાર્થ વિચાર કરી શકાશે. એ પહેલાં એનો યથાર્થ વિચાર સ્વરૂપને ચૂકીને કરવા જાય તો ન થઈ શકે. સ્વરૂપ શું કહે છે, સિદ્ધના જીવને વિશે જે ચૈતન્ય સત્તા છે તે જ ચૈતન્ય સત્તા સૌ સંસારી જીવને વિશે છે. લાઈટ થવી જોઈએ અંદર. હે, જેવા સિદ્ધ પરમાત્મા એવો જ અંદરમાં હું, બહુ મોટી વાત કહેવાય, બહુ મોટી વાત કહેવાય. જેમ કોઈ દરિદ્રીને એમ કહ્યું કે ભાઈ તારા ઘરમાં બે ત્રણ ઓરડા છે, એમાં વચલા ઓરડામાં સંપત્તિ દાટી છે, અને એ દાટતી વખતે હું હાજર હતો, પણ હું પરદેશ ચાલ્યો ગયો, ને હે દાટનારા જે તારા વડીલો હતા, પૂર્વજ હતા, દાદા કે પિતાજી જે કોઈ હતા, એ તને કીધા વિના ગુજરી ગયા લાગે છે, નહીં તો તારી આ હાલત હોય નહીં અત્યારે. હવે જુઓ, હું કહેનાર છે એને કઈ સ્વાર્થ નથી, એને જોઈ લીધો. હવે એમ ઝઘડો કરે કે પણ તો અત્યારે હું દરિદ્ર છું, ખોટો છું, એમ ઝઘડો કરે, એવો આગ્રહ રાખે કે અત્યારે હું ગરીબ છું એ કંઈ ખોટું છે? તો પછી તમે મને કહો છો કે તારા ઘરમાં સંપત્તિ દાટી છે, અઢળક સંપત્તિ દાટી છે, પણ તો પછી હું અત્યારે દરિદ્ર છું એનું શું? એ પ્રશ્ન ઊભો થાય ખરો? થાય ભાવમાંથી દરિદ્રપણું એ જ ભક્તિ ચાલી જાય. ઘરે પહોંચશે, ખાડો ખોદશે, સંપત્તિ કાઢશે, એનો ઉપયોગ કરશે, એ બધામાં ટાઈમ લાગશે. એ કાંઈ એક સેકન્ડમાં બધું બની જાય, પણ પરિણામ ફરી ગયા. પરિણામ ફરી ગયા કેમ કે એને વાતો સાંભળી હતી કે અમારા બાપ દાદા બહુ શ્રીમંત હતા, અમારા વડીલો બધા નગર શેઠ હતા, વાતો સાંભળી હતી. હવે એને વિશ્વાસ આવી ગયો, એ વાતનો વિશ્વાસ આવી ગયો. એક વિશ્વાસ છે, એણે આખી ગરીબીનો નાશ કરી નાખ્યો, ગરીબીના પરિણામનો નાશ કરી નાખ્યો. એમ જો સર્વજ્ઞ વિતરાગ દેવના વચન ઉપર વિશ્વાસ આવે તો હું સંસારી છું એ ભાવનો નાશ થાય. કેટલી વાર લાગે? એક જ સેકન્ડ લાગે. આવું છે, બહુ સરસ ટોન છે આની અંદર. કે તે પ્રકારે સિદ્ધના જીવને વિશે જે ચૈતન્ય સત્તા છે, શુદ્ધ ચૈતન્ય સત્તા, તેવી જ શુદ્ધ ચૈતન્ય સત્તા સૌ સંસારી જીવને વિશે છે, એટલે મારામાં પણ છે. ભેદ માત્ર પ્રગટ અપ્રગટપણાનો છે. હવે બોલો કે ઘરે જઈને બધું ખોદી કરીને બધું હવે હું કબજો કરી લઈશ, ભલે ત્યારે મારા હાથમાં નથી, મેં વાત સાંભળી છે, પણ એનો સ્વીકાર મને થયો છે, અને હવે બધું આગળનું કામ હું કરી લઈશ. એને શંકા નથી પડતી કે આ કામ પૂરું થશે કે નહીં થાય, વચ્ચે મારું આયુષ પૂરું થઈ જશે તો હું ઘરે પહોંચ્યા પહેલા, એવી શંકા પડતી નથી. વેદ માત્ર પ્રગટ અપ્રગટપણાનો છે. જેને તે ચેતન સત્તા પ્રગટ નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાનો હેતુ શું હેતુ છે? પ્રગટ સત્તા જેને વિશે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ તે વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે, કેમ કે તેથી આત્માને નિસ્વરૂપનો વિચાર ધ્યાન અને સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે કે જે કર્તવ્ય છે. પ્રશ્ન શું પૂછો છે કે સંસાર સિદ્ધ જીવની સ્તુતિ કરતા કાંઈ બાદ છે કે જરાય બાદ નથી, પણ કઈ રીતે કરવી એમ કે છે. પાઠ બોલી જવો, અવિનાશી અવિકાર પરમ રસ ધામ હે, એમ હું એવો છું એમ લેવાનું છે. જેવા સિદ્ધ ભગવાન છે એવો જ હું છું, એ રીતે એની જો સ્તુતિ કરવામાં આવે, મહિમા કરવામાં આવે, તો તે પ્રગટ થવાનો હેતુ છે. સિદ્ધ સ્વરૂપ જેવું આત્મ સ્વરૂપ છે એવું વિચારીને અને આ આત્માને વિશે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે પોતાના આત્માને વિશે, આ આત્માને એટલે પોતાના આત્માને વિશે તેનું અપ્રગટપણું છે, તેનો અભાવ કરવા, એ અપ્રગટપણાનો અભાવ કરવા એટલે પ્રગટ કરવા, તે સિદ્ધ સ્વરૂપનો વિચાર, તેનું ધ્યાન તથા તેની સ્તુતિ ઘટે છે. એ પ્રકાર જાણી સિદ્ધની સ્તુતિ કરતા કાંઈ બાદ જણાતો નથી. સિદ્ધ ભગવાનની સ્તુતિ કરવી જોઈએ, પણ આ પ્રકારે પોતાના આત્માને મેળવીને, ભેળવીને. પછી એ પેરેગ્રાફ પછી જે વાત કરી છે એમ કરી છે કે આત્મ સ્વરૂપમાં જગત નથી એવી વેદાંતે વાત કહી છે, અથવા એમ ઘટે છે કે આત્મ સ્વરૂપમાં તો જગત નથી પણ બાહ્ય જગતમાં પણ જગત નથી એમ નથી, પણ છતાં એવો અર્થ ઉપશમ થવા અર્થે એટલે એ જગતને ભૂલી જવા અર્થે માનવ યોગ્ય ગણાય. શું કેવું સવળું લીએ છે, એમ નથી કહેતા કે એ વાત ખોટી છે એમ નથી કહેતા, એમ લેવું હોય ને તો ઉપશમ થવા અર્થે લેવું. હા, ઉપશમ થવા અર્થે એટલે શું કે જગત પ્રત્યેના પરિણામો પાછા ખેંચવા માટે, એમાં જગત જ નથી પછી કોના કોના ઉપર પરિણામ લગાવવા, જ્યાં વસ્તુ જ નથી ત્યાં કોના ઉપર પરિણામ લગાવવા, એમ ઉપશમ થવા અર્થે ઠીક. હા, એવો અર્થ માત્ર ઉપશમ થવા અર્થે માનવો યોગ્ય ગણાય, એટલે કે બીજી રીતે માનવો યોગ્ય ન ગણાય, બીજી રીતે એટલે ખરેખર જગત નથી એમ નહીં લેવું, એ ત્રીજો પ્રશ્ન છે. મારાથી શૂન્ય છે આત્મભાવનામાં પહેલી જ વાત લીધી છે. જગતમાં અનેક વિવિધતા હોય તો ભલે હોય, પણ એમાં ક્યાંય મારો આત્મા નથી, અને મારો આત્મા જે ગુણોથી ભરેલો છે એમાં જગતનું કાંઈ નામ નિશાન નથી, એમ એ ત્રણેય પ્રશ્નોનું સંક્ષેપમાં સમાધાન લખ્યું છે, તે વિશેષ કરીને વિચારશો. વિશેષ કાંઈ સમાધાન જાણવાની ઈચ્છા હોય, જાણવા ઈચ્છા થાય તે લખશો. જેમ વૈરાગ્ય ઉપશમનું વર્ધમાનપણું થાય તેમ હાલ તો કર્તવ્ય છે. જુઓ, સ્થાનકવાસીના સાધુ ગ્રહસ્થ પણ છોડીને, એમની ત્રણેક પત્ની છે, છોડી દીધી, દીક્ષા લીધી છે, વૈરાગી છે. શું લખે છે ને, જેમ વૈરાગ ઉપશમ વર્ધમાનપણું થાય તેમ હાલ તો કર્તવ્ય છે. એટલે તમારા માટે એમ છે, તમને વૈરાગ ઉપશમ વધે એમ કરજો એમ કે છે. દીક્ષા લીધા પછી એમ છે, એવું નથી કે બહારમાં ત્યાગ કર્યો એટલે વૈરાગ ઉપશમ પરિણામમાં આવી જાય છે, એવું નથી. એ દીક્ષા લીધા પછી કેટલાની હારે લવથવ થઈ જાય છે એ તો અત્યારે કંઈ સાબિત કરવા જવું પડે એવું નથી, અને જ્યાં સ્વલક્ષ ન હોય ત્યાં સહેજે એવું થાય. અહીં સુધી રાખે. ગયો.